એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે સૌનું. આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જેનું નામ પડતા જ આમ કંઈક જુદા જુદા વિચારો આવે મનમાં. કાર્લ માર્ક્સ કૃત દાસ કેપિટલ.
હા જી, બિલકુલ. અને આમ જુઓ તો પુસ્તક તો ભણું જૂનું ખરું ને, 1867માં પહેલો ભાગ આવેલો. પણ વાત એ છે કે આજે પણ, મતલબ આર્થિક અસમાનતા હોય, ગ્લોબલાઇઝેશન હોય,
હા, ઓટોમેશન, ગિગ ઇકોનોમી, આ બધી ચર્ચાઓમાં માર્ક્સના વિચારો જાણે પાછા આમ સેન્ટરમાં આવી રહ્યા છે.
બરાબર. એટલે જ આજે આપનો પ્રયાસ એ રહેશે કે આ જે થોડું અઘરું ગણાતું પુસ્તક છે એના મૂળ વિચારો શું છે એને જરા સરળ રીતે સમજીએ, જોઈએ કે આજની દુનિયા માટે એ કેટલું કામનું છે.
ચોક્કસ. તો શરૂ કરીએ આ વૈચારિક સફર.
ચાલો.
તો સૌથી પહેલા લેખક કાર્લ માર્ક્સ, 1818-1883, જર્મન ફિલોસોફર, ઇકોનોમિસ્ટ, ઇતિહાસકાર. શું નહોતા એ?
અને માત્ર પુસ્તકિયા નહીં, એક ક્રાંતિકારી સમાજવાદી પણ ખરા.
એમની પૃષ્ઠભૂમિ પણ રસપ્રદ છે. પીએચડી ફિલોસોફીમાં, પણ પછી પોતાના વિચારોને લીધે દેશ નિકાલ.
હા, અને જીવનનો મોટો ભાગ લંડનમાં ઘણી ગરીબીમાં અને સતત સંઘર્ષમાં વીત્યો. ત્યાં જ પેલા બ્રિટિશ મ્યુઝિયમમાં બેસીને વર્ષો સુધી રિસર્ચ કર્યું.
તો એવું શું હતું એમનામાં કે એ આટલું મોટું પ્રભાવશાળી પુસ્તક લખી શક્યા? ખાલી ભણતર?
ના, ખાલી ભણતર નહીં, એમનો દૃષ્ટિકોણ. એક તો એ કોઈ એક વિષયના નિષ્ણાત નહોતા. ઇતિહાસ, ફિલોસોફી, અર્થશાસ્ત્ર બધાને સાથે જોડીને વિચારતા હતા.
અને પેલો ભૌતિકવાદી અભિગમ એ શું છે?
હા, એ મહત્વનું છે. એમનું માનવું હતું કે સમાજ કેવી રીતે ચાલે છે એનો આધાર આર્થિક સંબંધો પર છે, મોટા મોટા વિચારો પર નહીં. એટલે એ મૂડીવાદને કોઈ ભગવાનનો બનાવેલો કાયદો નહોતા માનતા.
પણ ઇતિહાસનો એક તબક્કો જે બદલાઈ શકે.
બરાબર. અને આમાં એમનો પોતાનો અનુભવ, ગરીબી, દેશ નિકાલ, એ બધું પણ કામ લાગ્યું હશે ને?
ચોક્કસ જ. એ માત્ર થિયરી નહોતી, એમણે મૂડીવાદની અસરો જાતે ભોગવી હતી. અને ફ્રેડરિક એંગલ્સ જેવા મિત્રોનો સાથ પણ, જેમણે ફેક્ટરીઓની હાલત જોઈ હતી.
અને એમણે એડમ સ્મિથ, ડેવિડ રિકાર્ડો જેવા જે ક્લાસિકલ અર્થશાસ્ત્રીઓ હતા એમના કામનો અભ્યાસ કર્યો. પણ એમનાથી આગળ વધીને એમણે પ્રશ્ન પૂછ્યો કે આ નફો આવે છે ક્યાંથી? એ મૂળભૂત શોષણ પર એમણે ધ્યાન કેન્દ્રિત કર્યું.
ઓકે, તો હવે આવીએ પુસ્તક પર, દાસ કેપિટલ. નામ સાંભળીને જ આમ વજન લાગે. આખરે છે શું આ? કોઈ ઇકોનોમિક્સની ટેક્સ્ટબુક, હિસ્ટ્રી કે પોલિટિકલ મેનિફેસ્ટો?
કહી શકાય કે આ બધું જ છે અને એનાથી કંઈક વધુ પણ. મૂળભૂત રીતે તો મૂડીવાદી સિસ્ટમ કઈ રીતે કામ કરે છે એનું એકદમ બારીકાઈથી વૈજ્ઞાનિક રીતે કરેલું વિશ્લેષણ છે.
વૈજ્ઞાનિક રીતે?
હા. માર્ક્સનો મુખ્ય હેતુ એ બતાવવાનો હતો કે બજારમાં આપણને જે દેખાય છે ને, કે બધું મુક્ત છે, બધા સમાન છે, પોતાની મરજીથી લેવેચ કરે છે, એની પાછળ એક આખી સિસ્ટમ કામ કરે છે. અને એ સિસ્ટમ એવી છે કે એમાં શોષણ અનિવાર્ય છે.
ઓહો, એટલે જે દેખાય છે એ જ સત્ય નથી, એવું કંઈક?
બરાબર. માર્ક્સ આપણને એ સપાટીની નીચે લઈ જાય છે. શરૂઆત ક્યાંથી કરે છે ખબર છે? એક સાવ સામાન્ય લાગતી વસ્તુથી, કોમોડિટી, એટલે કે બજારમાં વેચાતી કોઈ પણ ચીજ વસ્તુ, કોમોડિટી.
હા,
એટલે કે,
એટલે બજારમાં વેચવા માટે બનેલી કોઈ પણ વસ્તુ. અને પછી ધીમે ધીમે એ સમજાવે છે કે આ વસ્તુઓ બને છે કેવી રીતે, વેચાય છે કેવી રીતે, અને આખી પ્રોસેસમાં નફો ક્યાંથી અને કેવી રીતે પેદા થાય છે.
રસપ્રદ છે. તો આ પુસ્તકમાં કયા કયા મુખ્ય મુદ્દાઓ આવે છે, આમ એની સફર કેવી છે?
પુસ્તક, ખાસ કરીને પહેલો ભાગ, આમ તો બહુ લોજિકલી આગળ વધે છે. પહેલા સમજાવે છે કે ચીજ વસ્તુઓનું મૂલ્ય શું છે, પૈસા શું છે, અને પૈસા પછી મૂડી કેવી રીતે બને છે. મૂડી એટલે શું? તો કે પૈસાથી વધુ પૈસા કમાવાનું સાધન.
MCM વાળું ચક્કર.
હા. પછી એ ફેક્ટરીની અંદર જાય છે, ઉત્પાદન કેવી રીતે થાય, નફો જેને માર્ક્સ વધારાનું મૂલ્ય કહે છે એ કેવી રીતે બને, અને પછી આ મૂડી ભેગી થતી જાય છે, એટલે કે મૂડી સંચય, એની વાત કરે છે.
અને ઇતિહાસની વાત પણ આવે છે ને, મૂડીવાદના મૂળ.
ચોક્કસ. મૂડીવાદ ક્યાંથી આવ્યો, ટેકનોલોજીની એના પર શું અસર થઈ, એ બધું જ ચર્ચે છે. એમનો ઈરાદો હતો મૂડીવાદની આખી એનાટોમી સમજાવવાનો, એ કેવી રીતે જન્મે છે, કેવી રીતે જીવે છે અને કદાચ એટલે એકદમ ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ.
હા, અને એ પણ એના આંતરિક તર્ક અને વિરોધાભાસો સાથે. એ માત્ર એમ નથી કહેતા કે આ ખરાબ છે, એ સમજાવે છે કે આ સિસ્ટમ એના પોતાના જ નિયમોને કારણે કેવી રીતે સંકટ તરફ ધકેલાય છે.
ચાલો તો હવે જરા વધુ ઊંડા ઉતરીએ. તમે કહ્યું કે શરૂઆત કોમોડિટીથી થાય છે, આ શું છે બરાબર?
હા, માર્ક્સ કહે છે કે મૂડીવાદી સમાજની જે સંપત્તિ છે ને, એ જાણે ચીજવસ્તુઓનો મોટો ઢગલો છે. કોમોડિટી એટલે બસ એવી કોઈ પણ વસ્તુ જે બજારમાં વેચવા માટે બની હોય. એની બે કિંમત હોય.
બે કિંમત? કઈ કઈ?
એક તો એની ઉપયોગ કિંમત, યુઝ વેલ્યુ, મતલબ એ વસ્તુ આપણા કામમાં શું આવે છે. જેમ કે ખુરશી બેસવાના કામમાં આવે, બ્રેડ ખાવાના. અને બીજી છે એની વિનિમય કિંમત, એક્સચેન્જ વેલ્યુ, એટલે કે બજારમાં એના બદલામાં બીજી કેટલી વસ્તુઓ મળે અથવા કેટલા પૈસા મળે.
અને આ બીજી કિંમત, વિનિમય કિંમત, એ કેવી રીતે નક્કી થાય? પેલી માંગ અને પુરવઠાથી?
માંગ પુરવઠો ભાવ ઉપર નીચે કરે એ બરાબર, પણ માર્ક્સ કહે છે કે એ વસ્તુનું જે મૂળભૂત મૂલ્ય છે ને, એ નક્કી થાય છે એને બનાવવા પાછળ કેટલો શ્રમ લાગ્યો છે એનાથી. પણ કેવો શ્રમ? તો કે સામાજિક રીતે આવશ્યક શ્રમ સમય.
સામાજિક રીતે આવશ્યક શ્રમ સમય, આ થોડું સમજાવશો?
મતલબ કે જે તે સમયની સરેરાશ ટેકનોલોજી અને આવડત વાપરીને એ વસ્તુ બનાવવા માટે સમાજમાં સરેરાશ કેટલો સમય લાગે છે. જો કોઈ વસ્તુ બનાવવામાં વધુ શ્રમ સમય લાગતો હોય તો એનું મૂલ્ય વધારે. સીધી વાત.
ઓકે, એટલે મૂલ્યનો આધાર શ્રમ છે. પણ આનો નફા સાથે શું સંબંધ? મૂડીપતિ ક્યાંથી કમાય છે?
હા, હવે આવ્યો મુખ્ય મુદ્દો. માર્ક્સનો પેલો સિદ્ધાંત વધારાનું મૂલ્ય, એટલે કે સરપ્લસ વેલ્યુ. માર્ક્સ પૂછે છે કે પેલું જે MCM ડેશ છે, મની કમોડિટી મોર મની, એમાં જે છેલ્લે એમ ડેશ આવે છે, જે મૂળ એમ કરતાં વધારે છે, એ વધારાના પૈસા આવ્યા ક્યાંથી? શું ખાલી વસ્તુ મોંઘી વેચી દીધી એટલે?
ના, કારણ કે જો કોઈ મોંઘું વેચે તો કોઈક સસ્તું ખરીદતું પણ હોવું જોઈએ ને.
બરાબર. તો માર્ક્સ કહે છે કે આ વધારાનું મૂલ્ય બજારમાં નહીં પણ ઉત્પાદનની પ્રક્રિયામાં, ફેક્ટરીની અંદર પેદા થાય છે. કેવી રીતે? તો કે મૂડીપતિ બજારમાંથી એક ખાસ ચીજવસ્તુ ખરીદે છે.
ખાસ ચીજવસ્તુ?
કઈ?
શ્રમશક્તિ,
લેબર પાવર, એટલે કે માણસની કામ કરવાની તાકાત, એની ક્ષમતા. મૂડીપતિ શ્રમિકને એની શ્રમશક્તિ વાપરવા માટે ખરીદે છે અને એની કિંમત ચૂકવે છે. એ કિંમત એટલે
પગાર, વેતન.
હા, પગાર. અને આ પગાર કેટલો હોય? તો કે શ્રમિકને અને એના કુટુંબને જીવતા રાખવા અને બીજા દિવસે પાછા કામે આવવા માટે જે જરૂરી છે, જેમ કે ખોરાક, કપડાં, ઘર, એટલી વસ્તુઓ ખરીદવા જેટલો.
માની લો કે આટલી વસ્તુઓ પેદા કરવા જેટલું કામ શ્રમિક દિવસમાં 4 કલાકમાં કરી લે છે.
બરાબર. ધારો કે 4 કલાક. આ 4 કલાક થયા આવશ્યક શ્રમ સમય. એટલા સમયમાં એણે પોતાના પગાર બરાબરનું મૂલ્ય પેદા કરી દીધું. પણ મૂડીપતિ એની પાસે 4 કલાક કામ કરાવે છે?
ના, 8 કલાક, 10 કલાક, 12 કલાક.
બસ. તો પેલા 4 કલાક પછીના જે વધારાના 4, 6 કે 8 કલાક શ્રમિક કામ કરે છે, એ વધારાનો શ્રમ સમય છે. આ સમય દરમિયાન એ જે મૂલ્ય પેદા કરે છે એનું વળતર એને મળતું નથી. એ બધું જ જાય છે સીધું મૂડીપતિના ખિસ્સામાં. આ જ છે વધારાનું મૂલ્ય, આ જ છે નફાનો સ્ત્રોત.
બાપરે, એટલે નફો એટલે મૂળભૂત રીતે શ્રમિકના વણ ચૂકવાયેલા કામનું પરિણામ? આ તો સીધું શોષણ જ થયું ને.
માર્ક્સના વિશ્લેષણ પ્રમાણે હા, મૂડીવાદી વ્યવસ્થામાં નફાનું મૂળ આ જ છે. અને એટલે જ મૂડીપતિઓ સતત પ્રયત્ન કરે છે આ વધારાનું મૂલ્ય વધારવાનો.
કેવી રીતે?
બે મુખ્ય રીતે. એક, કામના કલાકો જ વધારી દો, જેને માર્ક્સ નિરપેક્ષ વધારાનું મૂલ્ય કહે છે. બીજું, ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉત્પાદકતા વધારો, એટલે કે શ્રમિક ઓછા સમયમાં વધુ માલ બનાવે.
હા, જેથી પેલો આવશ્યક શ્રમ સમય ઘટી જાય અને વધારાનો શ્રમ સમય વધી જાય.
બરાબર. આને માર્ક્સ સાપેક્ષ વધારાનું મૂલ્ય કહે છે. એટલે નવી મશીનરી આવે, નવી પદ્ધતિઓ આવે, એનો હેતુ ભલે કાર્યક્ષમતા વધારવાનો દેખાય, પણ આખરે એ નફો વધારવામાં મદદ કરે છે.
અને આ જે નફો ભેગો થાય છે એનું પછી શું થાય છે? એ ફરી પાછો રોકાય છે ખરું ને?
બિલકુલ. આ જ તો છે મૂડીનો સંચય. નફાનો મોટો ભાગ ફરીથી ધંધામાં રોકાય છે. વધુ સારી મશીનરી, વધુ કાચો માલ, વધુ શ્રમિકો, જેથી ભવિષ્યમાં હજી વધુ નફો કમાઈ શકાય.
અને આ આખી પ્રક્રિયામાં એક બીજી વસ્તુ બહુ મહત્વનો ભાગ ભજવે છે.
એ શું?
શ્રમની અનામત સેના, રિઝર્વ આર્મી ઓફ લેબર, એટલે કે બેરોજગાર લોકોનો સમૂહ.
બેરોજગારી એ પણ સિસ્ટમ માટે જરૂરી? એ કેવી રીતે?
માર્ક્સનું કહેવું છે કે હા, કારણ કે જો બધાને નોકરી મળી જાય તો શ્રમિકો વધુ પગાર માંગી શકે, શરતો મૂકી શકે. પણ જો બહાર બેરોજગાર લોકોની લાઈન લાગેલી હોય તો જે કામ કરે છે એમને ડર રહે કે નોકરી જશે તો બીજા તૈયાર જ છે.
એટલે પગાર નીચા રહે અને શ્રમિકોનું બાર્ગેનિંગ પાવર ઓછો રહે.
બરાબર. અને જ્યારે મૂડીપતિનું ઉત્પાદન વધારવું હોય ત્યારે આ અનામત સેનામાંથી સસ્તા દરે નવા શ્રમિકો પણ મળી રહે.
આમ આખી સિસ્ટમ એક બાજુ સંપત્તિનો પહાડ બનાવે છે અને બીજી બાજુ ગરીબી અને બેરોજગારીને પણ ટકાવી રાખે છે.
અને આ સિસ્ટમ શરૂ કેવી રીતે થઈ હતી? માર્ક્સ કહે છે કે એ કંઈ બહુ શાંતિથી નહોતી થઈ, પેલી આદિમ સંચયવાળી વાત.
હા, પ્રિમિટિવ એક્યુમ્યુલેશન. માર્ક્સે દલીલને તોડી પાડે છે કે મૂડીવાદની શરૂઆત બહુ મહેનતુ અને બચત કરનારા લોકોથી થઈ હતી. એ કહે છે કે ના, ઇતિહાસ જુઓ, ખાસ કરીને ઇંગ્લેન્ડમાં લાખો ખેડૂતોને એમની જમીનો પરથી બળજબરીથી કાઢી મૂકવામાં આવ્યા.
પેલી એન્ક્લોઝર મૂવમેન્ટ્સ.
હા, જેથી એમની પાસે શહેરમાં જઈને ફેક્ટરીમાં મજૂરી કરવા સિવાય કોઈ રસ્તો ન બચે. એક તરફ જમીન અને સંપત્તિ વગરના શ્રમિકોનો વર્ગ ઊભો થયો અને બીજી તરફ એ જ જમીનો પર કબજો કરીને મૂડીપતિ વર્ગ બન્યો.
અને વસાહતવાદ, ગુલામી, એ બધાનો પણ રોલ હતો?
ચોક્કસ. વસાહતોમાંથી લૂંટેલી સંપત્તિ અને ગુલામોના શોષણથી મળેલી મૂડીએ પણ આ પ્રારંભિક તબક્કામાં બહુ મોટો ભાગ ભજવ્યો. એટલે માર્ક્સ કહે છે કે મૂડીવાદનો ઉદય એ કંઈ સુંદર પ્રક્રિયા નહોતી, એ લોહી અને આંસુથી લખાયેલો ઇતિહાસ છે.
આ તો ખરેખર ઊંડું વિશ્લેષણ છે. તો આટલી વાતચીત પછી જો આપણે અમુક મુખ્ય સંદેશા તારવવા હોય તો શું કહી શકીએ? પહેલો મુદ્દો તો સ્પષ્ટ છે, શોષણ.
ચોક્કસ. પહેલો અને સૌથી કેન્દ્રનો સંદેશ, મૂડીવાદી નફો એ શ્રમિકોના શોષણ પર ટકેલો છે. શ્રમ જ બધું મૂલ્ય બનાવે છે, પણ એ મૂલ્યનો પૂરો ભાગ શ્રમિક સુધી પહોંચતો નથી. આ વાત આપણને વિચારતા કરી મૂકે છે કે આપણને જે પગાર મળે છે અને આપણે જે કામ કરીએ છીએ એની વચ્ચે શું સંબંધ છે? શું આપણને પૂરતું વળતર મળે છે?
સાચી વાત. બીજો એક મુદ્દો જે મને બહુ રસપ્રદ લાગ્યો હતો, ચીઝ વસ્તુઓનું જાદુઈ સ્વરૂપ, ફેટિશિઝમ ઓફ કમોડિટીઝ, એ જરા ફરીથી સમજાવો ને.
હા, આ બહુ સૂક્ષ્મ પણ ગજબનો વિચાર છે. માર્ક્સ કહે છે કે બજારમાં આપણે શું જોઈએ છીએ? વસ્તુઓ અને એની કિંમતો. પણ એ વસ્તુ કોણે બનાવી, કેટલી મહેનતથી બનાવી, એની પાછળના જે માનવીય સંબંધો છે, જે શ્રમ છે, એ બધું જાણે અદૃશ્ય થઈ જાય છે.
એટલે સંબંધો માણસો વચ્ચેના નહીં પણ વસ્તુઓ વચ્ચેના હોય એવું લાગે.
બરાબર. જાણે વસ્તુઓમાં જ કોઈ શક્તિ હોય. આપણે બ્રાન્ડ પાછળ, લોગો પાછળ, નવી નવી વસ્તુઓ પાછળ ભાગીએ છીએ. એ આ ફેટિશિઝમનું જ ઉદાહરણ છે. આપણને એમ લાગે કે આ ફોન સારો છે, પણ એ ફોન બનાવવા પાછળના શ્રમિકના શોષણ વિશે આપણે વિચારતા નથી.
ત્રીજો મુદ્દો કયો લઈશું? પેલો મૂડીવાદ શાશ્વત નથી એ.
હા, ઐતિહાસિક ભૌતિકવાદ. માર્ક્સ ભારપૂર્વક કહે છે કે મૂડીવાદ કોઈ કુદરતી કે હંમેશા રહેનારી વ્યવસ્થા નથી. એ ઇતિહાસમાં બનેલી એક વ્યવસ્થા છે. જેમ પહેલા સામંતવાદ હતો અને એ ગયો, એમ મૂડીવાદ પણ એના પોતાના આંતરિક વિરોધાભાસોને કારણે, જેમ કે વધતી અસમાનતા, વારંવાર આવતા સંકટો, એને કારણે બદલાશે. એ કદાચ સમાજવાદમાં પરિણમશે.
આપણને વર્તમાનને સ્વીકારી લેવાને બદલે એમાં પરિવર્તનની શક્યતા જોવાની દ્રષ્ટિ આપે છે.
બિલકુલ. અને ચોથો મુદ્દો, પેલો ઉત્પાદન અને માલિકી વચ્ચેનો વિરોધાભાસ.
હા, કે ઉત્પાદન તો હવે બહુ મોટા પાયે હજારો લોકો ભેગા મળીને કરે છે, પણ એનો ફાયદો અને એના પરનો કંટ્રોલ થોડાક લોકોના હાથમાં છે.
બરાબર. ઉત્પાદન સામાજિક બનતું જાય છે, પણ નફો અને માલિકી ખાનગી રહે છે. આ પણ એક મોટો વિરોધાભાસ છે, જે ભવિષ્યમાં કદાચ સહકારી મંડળીઓ કે સામાજિક માલિકી તરફ ઇશારો કરે છે.
અને છેલ્લે પાંચમો મુદ્દો, પેલી શ્રમની અનામત સેના અને સંકટ. આ આપણા દેશમાં, ભારતમાં કેવી રીતે દેખાય છે?
સ્પષ્ટપણે દેખાય છે. આપણે ત્યાં કરોડો લોકો બેરોજગાર છે અથવા ઓછી રોજગારીમાં છે. માર્ક્સના દૃષ્ટિકોણથી જુઓ તો આ બેરોજગારી સિસ્ટમને પગાર નીચા રાખવામાં મદદ કરે છે, પણ એ જ બેરોજગારી લોકોની ખરીદ શક્તિ ઘટાડે છે, જે આર્થિક મંદી કે સંકટનું કારણ પણ બને છે. આ ચક્ર આપણે વારંવાર અનુભવીએ છીએ.
માર્ક્સના લખાણોમાં ઘણા એવા વાક્યો કે વિચારો છે જે સીધા આમ ચોટ કરે એવા છે. એમાંથી અમુક યાદગાર વિચારો ટાંકી શકીએ?
હા, ચોક્કસ. પહેલું શરૂઆતનું જ વાક્ય કેટલું ધારદાર છે. મૂડીવાદી ઉત્પાદન પદ્ધતિ પ્રવર્તે છે તે સમાજોની સંપત્તિ ચીજવસ્તુઓના પ્રચંડ સંચય તરીકે દેખાય છે. અહીંથી જ આખી વાત શરૂ થાય છે, બધું કોમોડિટીની આસપાસ.
અને પેલો વિચાર કે મૂડી એ કોઈ વસ્તુ નથી પરંતુ વ્યક્તિઓ વચ્ચેનો સામાજિક સંબંધ છે જે વસ્તુઓના માધ્યમથી સ્થાપિત થાય છે. આ ખરેખર વિચારવા જેવું છે. મૂડી એટલે ખાલી મશીન કે પૈસા નહીં, પણ માલિક અને મજૂર વચ્ચેનો સંબંધ.
અને શ્રમિકની સ્થિતિ કેવી રીતે બગડતી જાય છે દર્શાવતો આ વિચાર. શ્રમિક જેટલી વધુ સંપત્તિ ઉત્પન્ન કરે છે તેટલો વધુ ગરીબ બને છે. શ્રમિક જેટલી વધુ ચીજવસ્તુઓ બનાવે છે તેટલું સસ્તો માલ એટલે કે શ્રમિક પોતે બને છે. આ કેવી વિડંબણા છે. પોતાની જ મહેનત પોતાની વિરુદ્ધ જાય.
અને પેલું સૂત્ર તો બહુ જ પ્રખ્યાત છે. ફિલસૂફોએ માત્ર વિશ્વનું વિવિધ રીતે અર્થઘટન કર્યું છે, મુદ્દો તેને બદલવાનો છે. આ બતાવે છે કે માર્ક્સ માટે જ્ઞાન એ ખાલી સમજવા માટે નહોતું, એ દુનિયા બદલવાનું હથિયાર હતું. સરસ. હવે છેલ્લો સવાલ. 150 વર્ષ થઈ ગયા આ પુસ્તકને, શું આજે પણ એના વિચારો કામના છે? આપણે એને ક્યાંક આમ રોજિંદા જીવનમાં જોઈ શકીએ?
મને તો લાગે છે કે બિલકુલ જોઈ શકીએ. દાખલા તરીકે આપણા વર્કપ્લેસ પર જ જુઓ. પગાર કેમ અમુક હદથી વધતા નથી? કામનો બોજો કેમ વધતો જાય છે? ઓટોમેશન આવશે તો કોનું ભલું થશે, કોનું નહીં? આજે ગિગ વર્કર્સ છે, ઓનલાઈન ડિલિવરીવાળા, ટેક્સીવાળા, એમની હાલત કેમ આટલી ખરાબ છે?
હા, એમના કોઈ અધિકારો નથી, સોશિયલ સિક્યોરિટી નથી.
બરાબર. આ બધા પાછળ ક્યાંક ને ક્યાંક પેલું વધારાનું મૂલ્ય ખેંચી લેવાની વૃત્તિ જ કામ કરે છે.
અને મોટા લેવલ પર જોઈએ તો ગ્લોબલ ઇનઇક્વાલિટી.
યસ. દુનિયાના અમુક દેશો કેમ આટલા અમીર છે અને બાકીના ગરીબ?
મલ્ટીનેશનલ કંપનીઓ શા માટે પોતાનું ઉત્પાદન એવા દેશોમાં લઈ જાય છે જ્યાં શ્રમ સસ્તો હોય અને કાયદા નબળા હોય?
પર્યાવરણનો ભોગ લેવાય તો ભલે, પણ નફો થવો જોઈએ. આ માનસિકતા ક્યાંથી આવે છે?
માર્ક્સનું વિશ્લેષણ આ બધું સમજવા માટે એક ફ્રેમવર્ક આપે છે.
અને પેલી આર્થિક કટોકટીઓ જે વારે વારે આવે છે, 2008ની મંદી હોય કે અત્યારની અસ્થિરતા.
માર્ક્સ તો કહેતા જ હતા કે મૂડીવાદમાં સંકટ એ કોઈ બહારથી આવેલી આફત નથી, એ સિસ્ટમનો જ એક ભાગ છે. નફો ઘટવાની વૃત્તિ, જરૂર કરતાં વધુ ઉત્પાદન થઈ જવું, પણ સામે ખરીદવાવાળા લોકો પાસે પૈસા ન હોવા, આ બધું ભેગું થઈને સમયાંતરે સિસ્ટમને સંકટમાં નાખે છે.
એટલે કે માર્ક્સ આપણને વર્તમાનને વધુ સારી રીતે સમજવામાં મદદ કરી શકે છે એમ. હા, એ આપણને ખાલી સમાચારોની હેડલાઇન નહીં પણ એની પાછળ શું ચાલી રહ્યું છે એ જોવાની દ્રષ્ટિ આપે છે. એ આપણને સવાલ પૂછતા શીખવાડે છે કે આ જે વિકાસ થઈ રહ્યો છે એ કોના ભોગે થઈ રહ્યો છે અને કોના માટે થઈ રહ્યો છે.
સરસ. તો આજના ઊંડાણપૂર્વકના વિમર્શ પછી તમારા માટે શું મુખ્ય શીખ રહી?
મારા માટે તો મુખ્ય વાત એ છે કે અર્થતંત્રને ખાલી આંકડા કે ટેકનિકલ બાબત તરીકે ન જોવું જોઈએ. એની પાછળ માણસો છે, એમની વચ્ચેના શક્તિના સંબંધો છે. માર્ક્સ આપણને એ સંબંધોને ઓળખતા શીખવે છે, એમાં રહેલા અન્યાયને જોતા શીખવે છે. જે નોર્મલ લાગે છે એ ખરેખર નોર્મલ છે કે કેમ એ સવાલ પૂછતા શીખવે છે.
અને મને લાગે છે કે સૌથી મહત્વની વાત એ છે કે કશું પણ કાયમી નથી, પરિવર્તન શક્ય છે. મૂડીવાદ પણ ઇતિહાસનો એક તબક્કો છે. માર્ક્સના વિચારો ભલે ગમે તેટલા વિવાદાસ્પદ હોય, પણ એ આપણને એક વધુ સારા, વધુ ન્યાયી સમાજના વિકલ્પો વિશે વિચારવા મજબૂર કરે છે.
અને એ પણ કે સાચી આઝાદી ખાલી વોટ આપવાથી નથી મળતી. આર્થિક ક્ષેત્રમાં પણ લોકશાહી હોવી જોઈએ. ઉત્પાદનના સાધનો પર, સંપત્તિના વિતરણ પર જે લોકો કામ કરે છે એમનો પણ અવાજ હોવો જોઈએ.
તો શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર સાથે વિરામ લઈએ. શું 150 વર્ષ જૂનું આ પુસ્તક, એની બધી ટીકાઓ અને સમયની મર્યાદાઓ છતાં, આજે પણ આપણને એક વધુ બરાબરીવાળો અને માનવીય સમાજ કેવો હોઈ શકે એ દિશામાં વિચારવા માટે કંઈક આપી શકે છે?
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.